This is Ali Mouche. It's March 22nd, 2012, and currently we're going to start the interview. Kumarunam.
Shiraj
Bai. And he's the son of Jivan Bai.
Wow.
Yeah, okay. Great. So, Tamaro Janam Kia, Kia Re Tayo?
Tamaro Janam Be Pach Biji Me. Pokre So Basek, Mari Hati Nama.
Okay. And then tamari ketali peti ahi rahe che
yara amari mari atina ma 30 biga devi jamin che
peti ketli peti hai
sorry
kila peti thi tamai ya
acha ghana ya ame sthanik to ghana varsho te peti chhe એટલે લગભગ ઘણા વર્ષો એટલે ઇતિહાસ તો નથી યાદ પણ લગભગ ઘણા વર્ષોથી અહીંયા સ્થાનિક જ છે.
તમારી નાનપણની કોઈ વસ્તુ તમને જે યાદ હોય હજુ સુધી?
નાનપણ બહુ ખાસ એવી સ્પેશિયલ એવી કોઈ તો યાદ નહીં. સામાન્ય આપણું જીવન છે, સામાન્ય જીવનમાં આપણા ગામની અંદર સેવાઓ અને કરતા હોય, એટલે સામાન્ય આપણો સમાજને આજુબાજુ આડોશ પાડોશનું જે કાંઈ છે ગામની સાથે અડીબડીને રહેવાનું એ તેટલું જીવન છે.
તમારા લગ્ન ક્યારે છે?
1988.
અને આપણે કેટલા બાળકો?
એક દીકરી અને એક દીકરો.
તમે કેટલો અભ્યાસ કરો?
એસવાય બીએ સુધી.
તમે ખેતી કેવી રીતે શીખો?
ખેતી અમારે બાપદાદાનો વારસો છે, એટલે વારસાગત અમે બાપદાદાના સાથે જે ખેતી કરતા આવે છે એમ ખેતી સાથે કરીએ છીએ. જોકે અત્યારે સમય અને સંજોગો વસાત જે કંઈ એમાં પરિવર્તન આવ્યું છે એ પરિવર્તન સ્વીકારીએ છીએ અને એ મુજબ ખેતી કરીએ છીએ.
નહીં, કેટલા વર્ષથી ખેતી કરો છો?
ખેતી લગભગ 30 વર્ષ છે ખેતી સાથે જોડાયેલો છું.
અને પેલા ખેતી કરતા ત્યારે કેવો પાક થયો?
પહેલાં સામાન્ય રીતે ખેતી એ જૂની પરંપરાગત જે કંઈ ખેતી હતી એવી રીતે ચાલતી હતી.
તમે ખેતી શરૂ કરી ત્યારે કેવા વસ્તુ સાધન વાપરતા ખેતી કરવા માટે?
જ્યારે મેં ખેતી કામની અંદર શરૂઆત કરી અભ્યાસ છોડીને ત્યારે જે હતી એ બળદગાડાથી અને સાદી જે કંઈ આપણી જૂની પ્રણાલિકા જે હતી બાપદાદાઓની એ મુજબની ખેતી ચાલતી હતી. પરંતુ અત્યારે જે કંઈ સમય પ્રમાણે પરિવર્તનો આવ્યા, યાંત્રિક ખેતીઓ આવી, નવી સિસ્ટમ એ ઇરિગેશનની જે કંઈ આવી, ટપક પદ્ધતિ છે, ફુવારા સ્પ્રિંકલર સિસ્ટમ છે, એ મુજબની અત્યારે અમે ખેતી કરીએ છીએ.
અત્યારે તમે કેવા પાક ઉગાડો?
અત્યારે પાકની અંદર બહુ ખાસ પરિવર્તન તો નથી આવ્યું, પરંતુ થોડો ઘણો જે કંઈ પરિવર્તન આવે છે કે નવા સંશોધન છે બિયારણ સીડ્સ એ સંશોધન અમે સ્વીકારીએ છીએ. દાખલા તરીકે અગાઉ પણ 20-25 વર્ષ પહેલાં મગફળી અને ઘઉં તો થતા જ હતા, પરંતુ એ સાદું બિયારણ હતું આપણું બધું. પણ અત્યારે જે નવું રિસર્ચ છે, દાખલા તરીકે મગફળીની અંદર TPG 41 છે, પછી TPG 37 છે, G 20 છે, એ ત્યારે નહોતી. ત્યારે તો ફક્ત આડી વેલાવાળી મગફળી એક જ હતી દેશી, એની થતી હતી. પણ અત્યારે જ્યારે મેં નામ આપ્યા 3-4, એ નવી બિયારણ જે સંશોધન છે ને નવું બિયારણનું અત્યારે જે ઉપલબ્ધ છે તો એ મુજબ ખેતી કરીએ છીએ. પછી વીટમાં પણ એવું છે, વીટ પણ પહેલે એ જૂની સિસ્ટમથી જે બિયારણ હતું જૂનું એ જ ચાલતું હતું, પરંતુ અત્યારે 496 GWS 496 એ નવું બિયારણ છે. પછી લોકવન છે, પહેલાં શું હતું કે એમાં ઘેરું લાગતું દેશી જે બિયારણ હતું, અત્યારે જે નવું સંશોધનનું જે સીટ છે એની અંદર ઘેરુંની શક્યતા બહુ નહીવત છે જ નહીં ઘેરું. તો આ ટાઈપના નવા જે બિયારણ સંશોધન છે એ મુજબ કરીએ છીએ.
ખેતી કરવાની રીત ત્યારે કેવી હતી?
ખેતી કરવાની સામાન્ય રીતે આજથી 25 વર્ષ પહેલાં બળદથી જ બધું મોસ્ટલી થતું હતું, બળદથી. પરંતુ અત્યારે બળદ છે એ તો ફક્ત સમજો કે વરસાદની સીઝનમાં વાવણી કરવાની, અથવા તો ચોમાસામાં વરસાદ હોય ત્યારે ટ્રેક્ટર ના ચાલે તો ત્યારે બળદથી જ કરવાનું. બાકીનું અત્યારે બધું ટ્રેક્ટરથી યંત્રથી થાય છે. પહેલાં એવું હતું કે બધું બળદથી થતું, વરસાદમાં પણ થતું અને ન વરસાદ હોય ત્યારે પણ એ બળદથી થતું. તો અત્યારે બળદથી બહુ ઓછું કામ થઈ ગયું છે.
એટલે તમે કોઈ એવી સંસ્થા સાથે જોડાયેલા છો ખેતી માટે?
ના, ખાસ કરીને કોઈ સંસ્થા સાથે સંકળાયેલા તો નથી, પણ જે આગાખાન નેટવર્કની જે બીજી સંસ્થાઓ છે, AKRSP છે, પછી AKPBSI છે, AKESI છે અને બીજી ઘણી બધી સંસ્થાઓ AKDMની જે છે એની સાથે અમે સાથે સંલગ્ન હોઈએ છીએ. ગવર્નમેન્ટની માહિતી માર્ગદર્શન મળતું હોય છે અને એ મુજબ અમે કામ કરતા હોઈએ છીએ.
તમે ક્યાં ધર્મ સાથે સંકળાયેલા?
અમે ઇસ્માઇલી આગાખાન.
તમને કોઈ શોખ કરી?
શોખ તો બસ ખાસ કરીને નવા નવા કામો શીખવાનું, નવા કાર્યક્ષેત્રમાં જવાનું અને સેવા સાથે સંકળાયેલા સમાજના અને આમ પણ ગ્રામ્ય વિકાસ આપણા ખાસ કરીને જે કંઈ કામો હોય, લોકોના ઉપયોગી કામો જે હોય એના માટેના, ખાસ કરીને સેવા માટેનું કામ છે.
અને મેઘલ નદી વિશે તમે શું વિચારો?
મેઘલ નદી માટે તો વિચારવાનું એ ઘણું બધું છે, કારણ કે મેઘલ નદી એ તો આપણે એક પ્રકૃતિ છે વર્ષો પહેલાંની કે જે ચાલી આવે છે, અને એ કુદરતની એક દેણ છે આપણને કે માનવ જાત માટે પાણી મહત્ત્વનું છે અને આપણે ઈશ્વર તરફથી આપવામાં આવ્યું છે. પરંતુ પહેલે જે આજથી 30 વર્ષ પહેલાં વિચાર કરીએ કે મેઘલ નદી એ સમજો કે અત્યાર સુધી એટલે કે એપ્રિલ સુધી એ જીવંત રહેતી હતી, પરંતુ જેમ જેમ આપણી પબ્લિક જે વધતી ગઈ, માનવ જાતનો જેમ વધારો થતો ગયો એમ આપણો પાણીનો ઉપયોગ વધતો ગયો, નવી નવી સિસ્ટમ આવી ગઈ. પહેલાં જે આપણે કોસથી પાણી ચલાવતા હતા બળદથી, તો એ પાણી લિમિટેડમાં ઉપયોગ થતો હતો, પરંતુ પછી મશીનરી ઓઇલ એન્જિન આવ્યા તો ઓઇલ એન્જિનના હિસાબથી થોડુંક પાણીનો વધારે વપરાશ થયો. પછી એ ઓઇલ એન્જિન પછી પણ જે ઇલેક્ટ્રિકનું જે સંશોધન થયું અને ઇલેક્ટ્રિક જે ઉપલબ્ધ થઈ આપણને ખેતી માટે તેના બધી માટે, તો એનાથી જે ઇલેક્ટ્રિક મોટર સબમર્સિબલ પંપ આવ્યા તો એનાથી પણ ઓર પાણીનો વપરાશ વધી ગયો. ભલે આપણને સમજો કે ઉત્પાદન વધ્યું, મગફળીનું ઉત્પાદન વધ્યું, ઘઉંનું ઉત્પાદન વધ્યું, એ ઉત્પાદન વધ્યું, પરંતુ જે પાણીના સ્ત્રોત જે છે એ મેઘલ નદી જ હતી. તો એ મેઘલ નદીમાંથી જે આપણે પાણીનો પીવા, માનવ જાત માટે પીવાનું પાણી, ખેતી માટે સિંચાઈ માટેનું પાણી છે, એ સ્ત્રોત તો આપણી પાસે મેઘલ નદી એક જ રહે. પબ્લિકનો વધારો થયો, ખેતીની સિંચાઈનો નવા નવા સંશોધનો થયા, પરંતુ પાણીના સ્ત્રોત એક જ રહ્યો આપણી પાસે મેઘલ નદી. તો એમ આસ્તે આસ્તે જેમ પાણીનો વપરાશ વધતો ગયો એમ મેઘલ નદીનો જે જીવન ગાળો જે હતો એ ટૂંકો થતો ગયો, શોર્ટ, કેમ કે વહેલી સુકાવા પડી. જે એપ્રિલ સુધી ચાલતી હતી સામાન્ય રીતે આપણે ગુજરાતી વર્ષમાં જોઈએ તો ઉતાસણી કહેવાય, તો ઉતાસણી સુધી ચાલતી એટલે કે માર્ચ કે એપ્રિલ સુધી, માર્ચ સુધી ચાલતી, પરંતુ જેમ પાણીનો વપરાશ વધી ગયો તો એ એમ વહેલી બંધ થવા માંડી. તો અત્યારે જે નવા સંશોધન, નવા જે સબમર્સિબલ પંપને જે આવી ગયા, વધારે બધું થઈ, સિંચાઈ સિસ્ટમ વધી ગઈ, ફેસિલિટી વધી, એના હિસાબથી ઉતાસણીને બદલે દિવાળી એટલે ઓક્ટોબર યા તો નવેમ્બરમાં આ મેઘલ નદી સુકાવા માંડી, એટલે એનો ટૂંકો જીવન ટૂંકું થવા માંડી ગયું મેઘલ નદીનું. ત્યાર પછી જે કંઈ 85-90 પછી જે કંઈ સાર અંકુશ સેલિનિટી ડિપાર્ટમેન્ટ એના હિસાબથી જે કંઈ નદીની અંદર મેઘલ નદી અને બીજી નદીઓની અંદર પછી ચેકડેમ બાંધવા માંડી ગયો, તો એ ચેકડેમ બાંધવાના હિસાબથી થોડું થોડું પાણીનો સ્ટોરેજ થવા માંડી ગયું અને એમ થોડુંક ફાયદો થયો એનો. પરંતુ જે પહેલાં આપણું જે મેઘલ નદી માર્ચ સુધી ચાલતી હતી, જીવંત રહેતી હતી, એટલી રહેતી નથી આજકાલ. મેઘલ નદી એ પહેલાં માર્ચ સુધી ચાલતી, જીવંત રહેતી હતી, અત્યારે માર્ચ સુધી નહીં પણ નવેમ્બરમાં એ સુકાઈ જાય છે.
તમારા માટે પાણી કેટલું મહત્ત્વનું?
પાણી આમ તો દરેક જીવંત માટે બહુ અતિ મહત્ત્વનું છે, કેમ કે ઈશ્વર તરફથી ફક્ત આપણને પાણી અને હવા આ બે જ વસ્તુ ઈશ્વર તરફથી આપણને આપવામાં આવી છે, અને એ બે વસ્તુ આપણને ફ્રી ઓફ કોસ્ટ મફત આપણને આપવામાં આવે છે. પરંતુ ખરેખર દુઃખની વાત એ છે કે જે ઈશ્વર તરફથી આપણને ભેટ આપવામાં આવી છે, કોઈ પણ ચાર્જ લીધા વગરની હવા અને પાણી આપવામાં આવે છે, પરંતુ માનવજાત એનું મહત્ત્વ સમજતા નથી, એટલે એનો જેમ વેડફાય છે તો દુરુપયોગ કરવામાં આવે છે, એનું મહત્ત્વ સમજવામાં નથી આવતું. અને એના માટે થઈને જેમ પર્યાવરણ સાચવણ આપણે કરવું જોઈએ, પાણીનું આપણે બચત કરવી જોઈએ, એ આપણે બહુ એટલું મહત્ત્વ નથી આપતા, એટલે જ એ માનવજાત માટે ખરેખર એક દુઃખની વાત છે. અગર જો આના માટે પર્યાવરણ અને પાણી માટે અગર વિચારવામાં નહીં આવે તો ભવિષ્યમાં માનવજાત માટે ખરેખર મુશ્કેલ કામ છે.
આપણે મેઘલ નદી સુકાઈ ગઈ હતી ત્યારે શું શું થયું?
હવે મેઘલ નદીના સુકાવા માટેની જે વાત કરીએ તો સામાન્ય રીતે લગભગ 25 વર્ષમાં ગાળામાં, 25-30 વર્ષના મને સાંભળે ત્યાં સુધીના ગાળામાં, તો કુદરત તરફથી, ઈશ્વર તરફથી આપણે વરસાદનો જે કંઈ જૂન યા તો જુલાઈ મહિનાનો વરસાદ થાય એટલે પાણીનું સ્ટોરેજ જે પૂરું થવા થાય ત્યાં વરસાદ આવી જાય છે. પરંતુ જોગાનું જોગ 1988 એવું થયું કે દુષ્કાળ પડ્યો આપણે, એટલે એ વર્ષમાં બિલકુલ વરસાદ જરા પણ હતો જ નહીં આ વિસ્તારમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. અને ત્યારે જ્યારે દુષ્કાળ પડ્યો, વરસાદ ના થયો, એટલે પાણીનું જે નેચરલી સ્ટોરેજ જે હતું એ આખું ખતમ થઈ ગયું. કોઈના કૂવામાં પાણી નહોતું, કોઈના બોરવેલમાં પાણી નહોતું, કોઈના ટ્યુબવેલ કે ડીપવેલ કે ડંકીના જે હેન્ડપંપ હોય એમાં પણ પાણી બધું ખલાસ થઈ ગયું. પાણીનું સ્ટોરેજ જે ખતમ થઈ ગયું હતું. પછી ત્યારે એ જે 87 ને 88માં જે બન્યું આ બનાવ બન્યો પાણીના માટે, પછી માણસોને ખ્યાલ આવ્યો કે પાણી આપણા કેટલા માટે, આપણા માટે કેટલું મહત્ત્વનું છે પાણી માટે. ત્યારે બૈરાઓને 3-3, 4-4 કિલોમીટર દૂર જવું પડતું પીવાનું પાણી ભરવા માટે. પછી અહીંયા ઊંટગાડીઓ, ટ્રેક્ટરના ટેલરો અને પાણીના ટેન્કો વેચાતા આવતા હતા, અને પછી વેચાતું લેવું પડતું. જે પાણી આપણે ફ્રી મળતું હતું, ઘર સુધી આપણે પાઇપલાઇનમાં આવતું હતું, એને બદલે વેચાતું લેવા પડતું હતું. એના હિસાબથી લોકોને ખ્યાલ આવ્યો કે હવે પાણી આપણા બહુ માટે બહુ મહત્ત્વનું છે. અને એમાં પણ એવું થયું કે એ જે 88ની અંદર અહીંયા વરસાદ નહોતો થયો, પરંતુ થોડુંક અહીંથી 8 કે 10 કિલોમીટર દૂર એક થોડાક વિસ્તારમાં મેઘલના જે સ્ત્રાવ ક્ષેત્ર છે, જે કમાન્ડ એરિયા જે કહેવાય, એની અંદર થોડોક વરસાદ થયો. થોડોક વરસાદ થયો એટલે એ પાણી આવ્યું મેઘલની અંદર. મેઘલની અંદર જ્યારે પાણી આવ્યું એટલે ગામ લોકોને ખબર પડી કે ભાઈ મેઘલ નદીમાં પૂર આવ્યું. એટલે થોડા લોકો, ગામના જે સજાગ લોકો હતા, એ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા. અને જે સેલિનિટી ડિપાર્ટમેન્ટનો જે ચેક ડેમ હતો, જે બારાવાળો હતો, અને એ બારા એના ખુલ્લા હતા, એટલે જે લોકો પહોંચ્યા ત્યાં પહોંચી અને જે બારા ખુલ્લા હતા એની અંદર માટીના બેગ ભરી અને ત્યાં રાખી દીધી, કે જેથી કરી અને એ પાણીનું સ્ટોરેજ એમાં થયું. એ પાણીનું સ્ટોરેજ જે થયું એનાથી બીજે કે ત્રીજે દિવસે જે ગામની બાજુમાં જ મેઘલ વિસ્તાર છે એની આજુબાજુમાં જે ટ્યુબવેલ અને બોરવેલ જે હતા અને હેન્ડપંપ હતા એ બધામાં પાણી આવી ગયું કૂવાની અંદર પાણી. એટલે જે ગામના લોકોને પીવાની જે તકલીફ હતી એ લગભગ 2 મહિના 2 કે 2.5 મહિના જેવી પીવાના પાણીની રાહત થઈ. એના હિસાબથી લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે જો આ કાર્ય કરીએ તો આપણા માટે કેટલું ફાયદાકારક છે. પાણી માટે જે મુશ્કેલી વેઠવી પડે એ વેઠવી ન પડે, આપણે ફાયદો થાય, આવું લોકોને થોડું જ્ઞાન થયું. ત્યાર પછી એવું થોડું થોડું આસ્તે આસ્તે ચાલુ થતું ગયું. એના માટે થઈ અને પછી એક ચેકડેમ વધારે રિપેર કર્યો, એને વધારે થોડુંક ઊંચાઈની વધારવામાં આવી, અને એનાથી જે પાણીનો ફાયદો થાય, પીવાનો ગામના તળમાં તો ફાયદો થાય જ છે, પણ એ સિવાયના ખેતીવાડીમાં જે ઇરિગેશનમાં જે પાણીની જે અછત થતી હતી એ અછત નથી થતી અને ફાયદો થવા માંડ્યો. એટલે લોકોને ખ્યાલ આવ્યો કે પાણી આ કરવાથી આપણને ઘણું બધું લાભ થાય.
અને આપણે મેઘલ નદી સુકાઈ ગઈ હતી ત્યારે તમારા જીવન ઉપર એની કેવી અસર થઈ?
મેઘલ નદી સુકાઈ જાય એટલે જીવન ઉપર તો ઘણી બધી અસર પડે, કેમ કે પીવાનું પાણી ના મળે. જો પીવાનું પાણી જ ના મળે તો પછી બીજી વસ્તુ તો પાણી આપણને કેટલી મહા મુશ્કેલીથી યા તો વેચાતું આપણે લેવું પડે, એટલે ઘણી બધી તકલીફો પડે.
અને કુટુંબ અને ગામડા ઉપર
સેમ, જેટલા ફેમિલી ઉપર, મારા ફેમિલી ઉપર પડે એટલી જ ગામ ઉપર પડે.
અને સુકાઈ ગઈ ત્યારે ખેતીની પાણીની વ્યવસ્થા,
ખેતી માટે તો પાણી હતું જ નહીં ત્યારે. જ્યારે પીવાના પાણીની કટોકટી હતી તો પછી સિંચાઈ માટેની તો વાત જ નહોતી, કે સિંચાઈ શક્ય જ નહોતી. સિંચાઈ તો શક્ય નહોતી, ઇવન જે અમારા પ્રાણીઓ હતા, ગાય ભેંસ કે બળદ જે હતા, એને પાણી પાવા માટેની તકલીફ પડતી હતી. એના ચારા માટેની તો કંઈ વ્યવસ્થા જ નહોતી, પાણી જ નહોતું તો ચારો થઈ શકે એવું નહોતું. તો એ ચારો એ વર્ષે અમારે 87 ને 88માં એ પશુઓ માટેનો ચારો લેવા માટે છે, અમારે અહીંથી 400-450 કિલોમીટર ગુજરાતમાં નડિયાદ અને આણંદ છે ત્યાં સુધી અમારે લેવા જવું પડતું.
અને આપણે કોઈ તમે પદયાત્રા છે, શેરી નાટક છે, લોક ડાયરામાં ભાગ લીધો?
એટલે એવા તો ઘણા બધા જે એકઆરએસપીના કામકાજો જે છે, કાર્યક્રમો છે, એની અંદર તો ઘણા બધા જે શેરી નાટકો થાય છે, પછી પદયાત્રાઓ થાય છે, ઘણી બધી એની મીટિંગો થાય છે, એની અંદર અવારનવાર જતા જ હોઈએ છીએ.
તો આ પ્રવૃત્તિની તમારા ઉપર કેવી અસર થઈ?
હવે આ પ્રવૃત્તિની અસર તો ઘણી બધી પડી છે, અને એના હિસાબથી આ પ્રવૃત્તિથી લોકોમાં એક જાતની જાગૃતિ આવી છે, અને લોકોને થોડુંક સમજાણું છે કે આ કાર્ય આપણું જ છે અને આપણા માટે આપણે કરવાનું છે. આપણને તો ફાયદો થાય છે, એ સિવાયનો કે જે જીવ માત્ર છે, પછી પશુ છે, પ્રાણી છે કે પક્ષીઓ છે, એને પીવાનું તો બધાને માટે પાણી જ છે. કોઈ પણ જીવ માત્ર હોય, પછી વનસ્પતિ હોય કે કોઈ પણ હોય, એને પાણી મહત્ત્વનું છે અને એ પાણી મળી રહે છે. તો આપણને મળે છે એટલું જ આપણા ગામજનોને મળે છે, આપણા સમાજને મળે છે, બીજા લોકોને મળે છે, અને જીવ માત્ર દરેકને આ પાણી આપણને પ્રાપ્ત થાય છે.
આપણે રોજ પાણીમાં પાણી બચાવવા માટે શું કરવું?
હવે પાણી બચાવવા માટેના તો જો આપણે વાત કરીએ તો ઘણા બધા એમાં સૂચનો અને પ્રયત્નો છે પાણી બચાવવા માટેના. તો એનો જો વિસ્તારપૂર્વક અભ્યાસ કરીએ તો જ્યારે આપણને કુદરત તરફથી જે આપણને વરસાદ મળે છે એ વરસાદનો જેટલો પાણી આપણાથી રોકાય એટલું રોકવું જોઈએ. એ રોકી અને જમીનની અંદર જે કુદરતી એની જે સ્ટોરેજ છે કેપેસિટી, એ સ્ટોરેજ કેપેસિટી મુજબ આપણે એનો સંભાળ રાખવી જોઈએ, એમાં સ્ટોરેજ કરવું જોઈએ. ત્યાર પછીની જેમ જેમ આ ધરતી ઉપર માનવજાતનો વિકાસ થતો ગયો અને માનવજાત જેમ વધતી ગઈ તેમ પાણીનો વપરાશ વધતો ગયો, તો એવી જ રીતે જે નેચરલી જે કેપેસિટી જે હતી સ્ટોરેજની એ તો એક પૂરી થઈ જાય છે. પરંતુ માનવજાત વધે છે તો પછી સ્ટોરેજ કેપેસિટી માનવે વધારવી જોઈએ, આપણે માણસોએ વધારવી જોઈએ, સમાજે વધારવી જોઈએ, યા તો આ ગામના કે યા સરકારે સહિયારા પ્રયત્નોથી આપણે સ્ટોરેજ કેપેસિટી વધારવી જોઈએ. એના ભાગરૂપે જોઈએ તો ચેકડેમો બનાવવા જોઈએ, મોટા ચેકડેમો બનાવવા જોઈએ, બોરીબંધો બનાવવા જોઈએ, જેટલું બની શકે એટલું આપણી જે ધરતી છે ધરતી ઉપર પાણીનું વધારે આપણે સંગ્રહ કરવો જોઈએ, જેથી કરી અને પછીના વરસાદ પછીનો જે સમયગાળો છે એની અંદર આપણને પાણી મળી રહે. બીજી વાત એ છે કે પાણી જે કેપેસિટી મુજબનું આપણી પાસે સ્ટોરેજ છે એ સ્ટોરેજ જે થઈ ગયું છે પાણીનું, તો વરસાદની સિઝન પૂરી થઈ ગયા પછી જે કંઈ આપણી પાસે સ્ટોરેજ પાણી છે એનો આપણે કાર્યક્ષમ રૂપે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જો જેમ આવે એમ આપણે જૂની સિસ્ટમથી પાણી ક્યારા પદ્ધતિથી કે એને વેડફવું જોઈએ એ ન કરવું જોઈએ, પરંતુ એને કરકસરથી અને યોગ્ય રીતે આપણે એનો પાણીનો વપરાશ કરવો જોઈએ, જેથી કરીને આપણું જે ખેતીનું આવક છે, ખેતીમાં જે પાણી જોઈએ છે એ તો જોઈએ છે, પાણી વગર તો બીજું કશું ખાવાનું નથી, પરંતુ એને કરકસરયુક્ત પાણીનો ઉપયોગ કરવો જોઈએ. કરકસર ઉપયોગ કરીએ તો પછી આપણને એ શિયાળુ પાક પછી આપણે ઉનાળુ પાકમાં પણ પાણી આપણને કામ લાગી શકે. કદાચને માનો કે વરસાદ કોઈ એકાદ બે મહિના લેટ પણ થાય તો પણ આપણે પાણી આપણને મળી રહે એટલા માટે છે. અને ખાસ કરીને ટપક પદ્ધતિ છે, સ્પ્રિંકલર સિસ્ટમ છે, એ બધી વસ્તુનો આપણે અપનાવી અને પાણીનો કરકસર ઉપયોગ કરવો
જોઈએ. આપણે તમારા દાદા ખેતી કરતા ત્યારે કઈ રીતે પાણીનો ઉપયોગ કરતા?
હવે જો અમારા દાદાની વાત કરીએ તો અમારા દાદાના વખતમાં તો જે ખેતી થતી હતી ત્યારે શું હતું કે ખેતી એટલી બધી ડેવલપ નહોતી, ત્યારે એટલા બધા સિસ્ટમ નહોતી, સાધનો નહોતા આપણી પાસે. એ જૂની પુરાણી જે આપણી કોસ દ્વારા, કૂવામાં બળદ દ્વારા કોસ ચાલતો અને કોસ દ્વારા પાણી સિંચાઈ કરવામાં આવતી, પણ એ બધું શું હતું કે એ કોઈ પણ ખેડૂત હોય તો એ 2-4 વીઘાનું જ પિયત કરી શકે, કેમ કે એનાથી શક્ય નહોતું. બળદથી કોસ એટલું 20-25 વીઘાનું કે 50-100 વીઘાનું કરવું એ શક્ય નહોતું, ત્યારે એવા સાધનો નહોતું, એટલે આવી જૂની સિસ્ટમથી થતું હતું, એટલે પાણીનો બહુ વધારે ઉપયોગ ના થઈ શકતો. પરંતુ અમારા દાદા પછી બાપા આવ્યા, ફાધર આવ્યા, તો એના વખતમાં થોડી સિસ્ટમ ડેવલપ થઈ, એટલે કોસને બદલે ઓઇલ એન્જિન આવ્યા. એ ઓઇલ એન્જિન જે આવ્યા તો ઓઇલ એન્જિનથી કૂવામાંથી પાણી કાઢવું સરળ પડતું, અને ત્યારે આપણું જે કંઈ પેટ્રોલિયમ પેદાશો છે, ડીઝલ છે, કેરોસીન છે કે એ બધું સસ્તું હતું, તો એના હિસાબથી એ શક્ય હતું, તો એનાથી થોડુંક પાણી વધારે વપરાશ થયો. અને એ ઓઇલ એન્જિન પછીનું સંશોધન જે આવ્યું એ ઇલેક્ટ્રિક સબમર્સિબલ પંપ આવ્યો, અને એ ઇલેક્ટ્રિક જે સરકારે આપણે સપ્લાય પૂરી કરી, આપણે સુવિધા પ્રાપ્ત કરાવી, તો એનાથી પાણીનો ઓર આપણે ઉપાડ કરતા થઈ ગયા અને વધારે જમીનની અંદર વાવેતર કરતા થઈ ગયા. પહેલાં દાદા કરતા હતા એ 2-4 કે 5 વીઘા જ કરી શકતા, પણ જ્યારે ફાધર કરવા માંડી ગયા ત્યારે એ 15-20 વીઘાનું કરવા માંડી ગયા. જ્યારે આજે અમે છીએ તો એ અમે જમીન 36 કે 35 વીઘા, તો એ બધી ટોટલી 100-100% અમે ઇરિગેશન કરીએ છીએ.
જળ બચાવ પદ્ધતિ વિશે શું જાણવું છે?
જળ બચાવ પદ્ધતિ માટે તો ખાસ કરીને એક આરએસપી ઘણા બધા કામકાજો કરે છે, પછી એમાં શેરી નાટકો કરે, પદયાત્રાઓ કરે, અલગ અલગ મિટિંગો કરે, મહિલા મિટિંગો કરે, ખેડૂત મિટિંગો કરે, અને એની અંદર આપણા એક્સપર્ટો દ્વારા એ બધાને માર્ગદર્શન આપે કે ભાઈ જળ બચાવ માટે આ રીતે આ આમ કરવું જોઈએ. પરંતુ એની અંદર ખાસ કરીને જે પબ્લિકનો પોતાનો અંદર આત્માનો જે અવાજ છે ને એ બહુ ઓછો આવે છે. જે સંસ્થા કે કોઈ પણ સરકાર તો કરે છે, પરંતુ જ્યાં સુધી એ પબ્લિક પોતાની ખુદની જાગૃતિ ન આવે ત્યાં સુધી એ શક્ય નથી બનતું. જો એ પોતાની પબ્લિકની પોતાની જાગૃતિ જો હોય, હું તો ઇવન એ પણ કહું છું કે આ જળ બચાવ માટેનું છે ને એ સરકારે એ પોતાના અભ્યાસક્રમ, આપણો જે વિદ્યાર્થીઓનો જે આપણો શૈક્ષણિક કાર્યક્રમ છે એ શિક્ષણની અંદર સિંચન કરવું જોઈએ. કારણ કે જો પબ્લિકને જાગૃત કરવી હોય તો ખાસ કરીને આપણું જે બાળ માણસ છે એ બાળકોના અભ્યાસની અંદર નાનપણથી ચોથા પાંચમા ધોરણથી યા છઠ્ઠા પાંચમા છઠ્ઠા ધોરણથી જો એ શિક્ષણ સાથે એને સાંકળી લેવામાં આવે તો એ આપણા જે ભાવિ પેઢી છે એના લોહીની અંદર સિંચન થઈ જાય કે જળ બચાવ, કેવી રીતે જળ બચાવવું અને જળનું કેવી રીતે કામકાજ આપણે એનું લેવું એ એના શિક્ષણમાં અને એના મગજમાં આવી જાય. કે જેથી કરીને એ જ્યારે એ પેઢી તૈયાર થાય ત્યારે એને પછી આપણે સંસ્થાએ કે સરકારે એ કરવું ના પડે. જળ બચાવ સમિતિ તો બસ એ જે કઈ કરે છે અત્યારે લોકો જાગૃતિ માટેના કાર્યક્રમો કરે છે એ તો ઠીક છે, પરંતુ સરકાર પણ, જોકે આપણી ગુજરાત સરકાર પણ આજકાલ કરી રહી છે જળ બચાવ માટે અત્યારે ઘણા બધા કાર્યક્રમો કરે છે, પરંતુ જો સરકાર પક્ષે હું કહું તો સરકારની જે કંઈ પ્રયત્નો છે એ થાય છે, પરંતુ એ એટલા ઇમ્પ્લિમેન્ટ નથી થતા. એની અંદર થોડુંક પોલિટિક્સ આવી જાય છે, કોન્ટ્રાક્ટર બેઝ આવી જાય છે અને એનાથી થોડીક ભ્રષ્ટાચાર થાય છે, અને ભ્રષ્ટાચાર થવાથી જે કંઈ આપણું માળખું જે બને છે એની અંદર થોડીક પચાસ રહી જાય છે, ત્યાં તો ક્વોલિટી થોડીક ડાઉન થઈ જાય છે.
જળ બચાવ સમિતિ જે અત્યારે કાર્ય કરે છે બરોબર, તો એ કેટલું અસરકારક છે કે કેટલું અસર કરે છે માણસોમાં અને ગામડામાં જાણે કે પ્રોગ્રામ કર્યો તો એ કેટલું અસરકારક છે?
અસરકારક તો ઘણું બધું થાય છે, લોકોને એમ લાગે છે કે આ સારું થાય છે એમાં ના નથી, પણ જ્યારે પોતાએ ખુદને કંઈક કરવાનું આવે, મહેનત કરવાની આવે, યા તો લોક ભાગીદારી આપવાની આવે, પછી આર્થિક હોય કે શારીરિક હોય, એ જ્યારે આપવાની થાય ને ત્યારે લોકો થોડાક એમ પીછેહઠ થાય છે કે એમ હોય છે કે આ કાર્ય છે એ તો બધાનું છે. અને કહેવત છે ને કે જે બધાનું હોય એ કોઈનું નથી હોતું. જ્યારે આપણું પોતાનું કંઈ મારા ઘરની અંદર કે મારી જમીનને કે મારી ખેતીવાડીમાં નુકસાન થતું હોય તો હું તરત જ દોડીને એને કામ કરું, પણ જ્યારે ગામને નુકસાન થતું હોય ત્યારે કોઈ દોડતું નથી. એ એક આપણું ખાસ કરીને આપણું સૌરાષ્ટ્રનું અને અહીંની જે આપણી ભૂમિ છે એ ભૂમિની આ એક દેડ છે કે એના માટે નથી દોડતું. માતૃપ્રેમ અને જે દેશ પ્રેમ હોવો જોઈએ એ ઓછો છે, એટલે એના માટે તેને ખાસ પ્રયત્નો કરવા.
તમારી કોઈ જીવનની એવી વાત હોય જે તમને તમે અમને કહેવા માંગતા હોય કેવી હોય તો?
એવી ખાસ વાત તો એવું કોઈ ખાસ છે નહીં, પરંતુ એ આપણી આ બાજુનો જે સૌરાષ્ટ્ર વિસ્તારની ભાવના છે લોકોની કે જ્યારે સહિયારું હોય તો એ બધી હું વાત કરું તો સહકારી ક્ષેત્ર જે છે એ ગુજરાતની અંદર અને ઇન્ડિયાની અંદર, જ્યારે મહારાષ્ટ્રની અંદર શુગર ફેક્ટરીઓ છે તો ચાલે છે, સહકારી ધોરણ ચાલે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર સહકારી ધોરણે દૂધ ડેરીઓ ચાલે છે, બીજા સહકારી સાહસો ચાલે છે, પરંતુ સૌરાષ્ટ્રની જ્યારે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કોઈ એવા સહકારી સાહસો સક્સેસ બહુ ઓછા પ્રમાણમાં થાય છે. તો એનું કારણ એ છે કે સહકારની ભાવના છે ને એ સૌરાષ્ટ્રમાં થોડી ઓછી છે. અગર જો પબ્લિકની અંદર આ સહકારની કોઓપરેટિવ બેંક માણસ જો હોય તો આપણા ખેડૂતો માટેના પાણી બચાવવા માટેના આવા સાહસો આપણને વધારે સક્સેસ થાય. અને એ કોઓપરેટિવ પાણી છે, જેવી રીતે એક પ્લેગ છે, પ્લેગ બીમારી જ્યારે ફાટી નીકળે તો હું એમ કહું કે ભાઈ હું તો બસ ખાલી મારા ઘરમાં રહીશ અને હું આ દવા લઈ લઈશ કે આ ઇન્જેક્શન લઈ લઈશ કે દવા લઈ લઈશ તો મને પ્લેગ અસર કરશે નહીં, એમ હું ધારું તો એ સક્સેસ નથી થતું. એ ક્યારે મને પ્લેગ ભરખી જાય એનું કંઈ નક્કી નથી હોતું, કેમ કે એ એક જાતની ડિઝીઝ કયો છે, વાયરસથી ને એવી રીતે ફેલાય છે. પરંતુ જો અગર એ પ્લેગને ગાથવો હોય તો એ સંયુક્ત બધાએ પ્રયત્નો કરવા જોઈએ, બધાએ, આખી પબ્લિક જે બધી હોય છે, સરકાર હોય પછી પબ્લિક હોય કે એનજીઓ હોય, એ બધાએ એના માટે મહેનત કરવી પડશે અને ત્યારે આવા ડિઝીઝને આપણે નિયંત્રણમાં લઈ શકીએ. એમ પાણી પણ જે છે એ પાણી માટે આગળ જો હું એક પ્રયત્ન કરું કે અમારા ગામના સરપંચ હોય પ્રયત્ન કરે, કે અમારા કોઈ સભ્ય હોય પ્રયત્ન કરે, કે કોઈ એક સારા ખેડૂત હોય કે કોઈ એક્ટિવ ખેડૂત હોય તો એ પ્રયત્ન કરે તો એ ના થાય, એક વ્યક્તિથી ના થઈ શકે. પણ પાણી બચાવ છે એ આખું કોઓપરેટિવ બેઝ માનસથી જો વિચાર કરવામાં આવે અને બધી પબ્લિક વિચાર કરે કે ભાઈ આપણે પાણીનો દુરુપયોગ નથી કરવો, પાણીનો બગાડ નથી કરવો, પાણીને આપણે બચાવવું છે, તો જ આ પાણી માટે થઈ શકે.